अमलाचरण नमो नमो से नमो જો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો સ્વાધ્યાય નીચેની પાઠશાળામાં ચાલે છે. એનો ચોથો અધ્યાય ચાર અભાવ એની ચર્ચા ગત ચાર પાંચ વ્યાસથી અમારી ચાલુ છે. આગળના ત્રણ ચેપ્ટરમાં તેની વાત થઈ. આગળના ત્રણ ચેપ્ટરમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ ની વાત અમારી થઈ ગઈ છે. આ વિશ્વ કોને કહેવાય? વિશ્વ કોને કહેવાય? છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના સર્વ ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. અને પર્યાય કોને કહે છે? ગુણોના અથવા દ્રવ્યના વિશેષ કાર્યને પર્યાય કહે છે. જો આ દ્રવ્ય ગુણ પર્યાય તો વસ્તુ જે વિશ્વમાં રહેલી છે ને એ વસ્તુની કેરેક્ટરિસ્ટિક એની એના ગુણો અથવા તો એના ભાવો બતાવે છે. પણ હવે દ્રવ્યમાં એના સિવાય બીજા કોઈ ભાવો છે કે નહીં? આ ભાવ તો એવા છે જે સદભાવ રૂપે જે દ્રવ્યમાં હયાતી રૂપે છે. પણ દ્રવ્યમાં એક અભાવ રૂપે ભાવ પણ રહેલા છે. અભાવ કોને કહેવાય? જો એક જનરલ ડેફિનેશન આપણે જોઈએ અભાવ કોને કહે છે, અહીંયા કહ્યું છે ક્વેશ્ચન 314, એક પદાર્થનો બીજા પદાર્થમાં નહીં હોવું તેને અભાવ કહે છે. આ પદાર્થ એટલે શું? દ્રવ્ય ગુણ કે પર્યાય? આ પદાર્થમાં ત્રણે ત્રણ આવી જાય છે. દ્રવ્ય પણ આવે, ગુણ પણ આવે અને પર્યાય પણ આવે. જ્યાં પર્યાયની વાતો કરશે તો અમુક સ્પેશિયલ ટાઈપના અભાવ લાગુ પડશે, અને જ્યાં દ્રવ્યની વાત કરશે તો અમુક સ્પેશિયલ ટાઈપનો અભાવ લાગુ પડશે. બરાબર? પણ એ જનરલ વાસ્તુ છે કે જે દ્રવ્યમાં ભાવ સ્વરૂપ ગુણો રહેલા છે કે પોતાના સ્વભાવ રૂપે રહે છે, એના સ્વકાળમાં રહે છે, પોતાના સ્વક્ષેત્રમાં રહે છે અને સ્વદ્રવ્ય એ એનું સ્વરૂપ છે. એના સિવાય પણ જો એક દ્રવ્યમાં જો બધા જ દ્રવ્યમાં એ કોઈ અભાવ નામનો ગુણ ન હોય તો શું પ્રોબ્લેમ આવે? તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે કન્વર્ટ થઈ જાય અથવા બે દ્રવ્ય મળીને એક જ દ્રવ્ય બની જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો વિશ્વમાં ક્યારેય છ દ્રવ્ય રહે જ નહીં. છ માંથી પાંચ થઈ જાય, પાંચ માંથી એક થઈ જાય. ખ્યાલ આવે છે કે? એટલે દરેક દ્રવ્યમાં એક અભાવ નામના ગુણ રહેલો છે. તો આ અભાવ એ ખાલી નેગેટિવ નેગેટિવ ગુણ છે કે એકચ્યુઅલી ભાવ સ્વરૂપે ગુણ રહેલો છે અભાવ નામનો? ફરીથી આ અભાવ એટલે બસ ખાલી બીજા રૂપે નથી થતો, નેગેટિવ ગુણ રહેલો છે. દરેક દ્રવ્યની પોતાની સ્વતંત્ર એવી યોગ્યતા છે કે એમાં અભાવ નામનો ગુણ છે. દરેક દ્રવ્યની પોતાની સ્વતંત્ર યોગ્યતા છે. જો વિશ્વમાં છ દ્રવ્ય ન હોત તો ઇમેજિન કરો, એક જ દ્રવ્ય હોત જીવ દ્રવ્ય, બસ બીજું કાંઈ ન હોત, તો જીવમાં અભાવ નામનો ગુણ હોત કે નહીં? સમજો હાઇપોથેટિકલી વિશ્વમાં એક જ દ્રવ્ય છે, ઉદગલ લો કે જીવ લો, કોઈ પણ લઈ લો, તો એમાં અભાવ નામનો ગુણ હોવો જરૂરી છે કે નહીં? જરૂરી છે કે નહીં? ચાલો જવા દો. પણ એમાં હોત કે નહીં? તો પણ એમાં હોત, કેમ કે જો વિશ્વમાં એક જ દ્રવ્ય હોત અને જો એમાં અભાવ ન હોત તો પુત્ર જીવ થઈ જાય, જીવ આકાશ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો પાછા એક ના પાછા છ દ્રવ્ય થઈ જાય. આ ખ્યાલમાં આવે છે કે નહીં? વિશ્વ કોને કહે છે? કે છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. કોણે જોયા કે છ દ્રવ્ય છે વિશ્વમાં? ક્યારેક ફ્યુચરમાં ક્યારેક સ્ટાર્ટ થઈ જાય, આપણે સાયન્ટિસ્ટ કઈ નવું ઇન્વેન્ટ કરી નાખે અને એનાથી આખું દ્રવ્ય ડૂબું કરી નાખે કઈ નવી જાતનું, તો ખ્યાલ આવે છે ને? આ દરેક દ્રવ્યમાં એક અભાવ નામનો એવો મૂળ ગુણ છે કે એક દ્રવ્ય કોઈ બીજા દ્રવ્ય રૂપે કન્વર્ટ થતું નથી. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારે થઈ ન જાય એવો ગુણ જેનામાં રહેલો છે એવા ગુણને અભાવ કહેવામાં આવે છે. એ ચાર અભાવની ચર્ચા આપણે પ્રશ્નોત્તર માળાના આધારે પણ કરીએ છીએ, પણ કેમ મૂળ શાસ્ત્રમાં આવી વાતો છે કે નહીં? બોલો, સમય સારાજીમાં કે પ્રકાર સૂત્રમાં કે કોઈ એવું શાસ્ત્ર તમે ક્યાંય જોઈ ગયા વાતો? સમય સારું એક સ્પેશિયલ જગ્યાએ છે. બોલો, ક્યાં જગ્યાએ? જો આવી મૂળ ચર્ચા તો છે ને, એક તત્વાર્થ સૂત્ર ની ટીકા છે આપત મીમાંસા કરીને, જો અહીંયા સ્ક્રીન ઉપર હમણાં રાખવામાં આવે છે. આ તત્વાર્થ સૂત્ર ગ્રંથ જે છે, એ તત્વાર્થ સૂત્ર ગ્રંથ નું મંગલાચરણ જે લખ્યું છે ને ઉમાસ્વામી આચાર્ય, એ મંગલાચરણ ઉપર એક ગાથા ઉપર સમનભદ્ર આચાર્ય એ એક આખી સ્તુતિ ની રચના કરી છે. આઈ થિંક 100 થી વધારે માં પદો છે. આજે એક એક પદો આપણને દેખાય છે ને, તો એને આપ્ત મીમાંસા કહેવાય છે. આપ્ત એટલે શું? આપ્ત એટલે વિતરાગી સર્વજ્ઞ હિતોપદેશી અર્યંત ભગવાન. અને મીમાંસા એટલે શું? ઇંગ્લિશમાં કહો મીમાંસા એટલે શું? મીમાંસા ગુજરાતી ઇંગ્લિશ લખ્યો મીનિંગ નથી ખબર. મીમાંસા એટલે એનાલિસિસ. આપણે કોઈ પણ એક પદાર્થ નું એનાલિસિસ કરીએ એને મીમાંસા કહેવાય. એટલે આ ગ્રંથમાં આપ્ત એટલે કે અર્યંત ભગવાન નું એનાલિસિસ કરવામાં આવ્યું છે. તો શરૂઆતના શ્લોક તમે જોશો ને, તો એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે. ચાલો જરા એક નજર નાખીએ. જો પહેલો શ્લોક કાઢજો, આનું નામ બીજું દેવાગમ સ્તોત્ર પણ છે, આત્મમીમાંસા અથવા દેવાગમ સ્તોત્ર. કેમ કે એનો પહેલો શબ્દ છે ને દેવાગમ, એમ કરીને ચાલુ થાય છે, એટલે એનું નામ દેવાગમ સ્તોત્ર છે. જો નીચેની આપણે ટીકા વાંચીએ કે દેવોનું આગમન, આકાશમાં ગમન અને ચમર આદિ વિભૂતિ જે આપણે સમોચરણમાં દેખાય છે ને, સમોચરણમાં દેવો આવે છે, ચમર આદિ ધારે છે અર્યંત ભગવાનને, અથવા આકાશમાં ગમન કરે છે અર્યંત ભગવાન. તો અહીંયા કહે છે કે એવું એ કારણ કે તમે સ્તુતિને યોગ્ય નથી. એ વિભૂતિઓ આપે જે પ્રાપ્ત થયેલી છે એ કારણે આપ મારા સ્તુત્ય નથી. કે આવું તો વિશેષ કોઈ બીજા મહાપુરુષને પણ જોવામાં આવે છે. જેવી રીતે સૌધર્મ ઇન્દ્ર હોય તો એને પણ બીજા બધા ચમળ ઢાળે છે. સૌધર્મ ઇન્દ્ર પણ આકાશમાં ગમન કરે છે અને એની પણ વિભૂતિ તો ઘણી બધી છે. તો કઈ એને કારણે તમે મારા પૂજ્ય નથી. આ શું કરે છે કે એક્ચ્યુઅલ સાચા ભગવાન કેવા હોય એનું એનાલિસિસ કરે છે. એવું આવું ચાર પાંચ છ સ્ટાન્ડમાં આવે છે, પછી છેવટે એમ કહે છે કે તમે તો વિતરાગી છો, સર્વજ્ઞ છો, માટે તમે મારા માટે પૂજ્ય છો. ઠીક છે, આપણે હવે આવી જાઓ નવમી ગાથા જે અહીંયા મારે તમને બતાવી છે. આ 9, 10 અને 11 એની અંદર આ ચાર અભાવનું વર્ણન બહુ ડિટેલમાં અને એટલે શોર્ટમાં પણ બહુ સરસ રીતે કરેલું છે. જો નવમી ગાથા એની આપણે નીચે અર્થ જ વાંચી રહ્યા છે. પદાર્થોનો સદભાવ જ છે, એટલે આપણે જોયું ને ભાવ સ્વરૂપે એમાં ગુણો રહેલા છે. એવો ભાવ એકાંત, એટલે એવું એકાંત છે. તમે ખાલી એક જ સાઈડ થી એવું માન્યા કરો કે પદાર્થોમાં ખાલી ભાવ સ્વરૂપે ગુણો રહેલા છે, તો એવું માનવાથી પદાર્થોના અન્યોન્ય ભાવ આદિ, એટલે ચારે અભાવ લઈ લેવાના, આદિમાં ચાર પ્રકારના અભાવનું નિરાકરણ થવાથી, નિરાકરણ એટલે ક્લેરિફિકેશન નહીં, નિરાકરણ એટલે કે તમે એને દૂર કરી નાખ્યા. એ ચાર અભાવને પદાર્થમાંથી દૂર કરી નાખ્યા તો શું પ્રોબ્લેમ આવે? તો પદાર્થ સર્વરૂપ થઈ જશે. ખ્યાલ આવ્યો? આ ચાર પ્રકારના અભાવો કોઈ પણ પદાર્થમાં રહેલા છે એવું આપણે ન માનીએ અને ખાલી એમ જ માનીએ કે પદાર્થમાં ભાવ સ્વરૂપ ગુણો રહેલા છે તો પ્રોબ્લેમ શું આવે કે દરેક પદાર્થ સર્વરૂપ થઈ જાય. સર્વરૂપ એટલે કે બધા એક જ થઈ જાય. ખ્યાલ આવે છે? એ જ પ્રમાણે સર્વ પદાર્થો અનાદિ અનંત અને સ્વરૂપ રહિત થઈ જશે. કેમ કે પ્રાગ ભાવને પ્રધ્વંસ ભાવમાં શું કીધું કે ભૂત અને ભવિષ્યની પર્યાયનો વર્તમાનમાં અભાવ છે. હવે જો એવું ન માનીએ તો શું થઈ જાય કે અનાદિ અનંત સ્વરૂપ રહિત થઈ જાય. બધા પદાર્થો અનાદિ અનંત એક જેવા જ થઈ જાય. ખ્યાલમાં આવે? આનું ડિટેલ આપણે હજી જોશું. આ પ્રશ્નોત્તર માળામાંથી વધારે આ તો ઓરિજિનલ તમને દેખાડું તો ખરા. ક્યાં ક્યારે લગાવેલું છે ખબર છે? આજે કોને લખ્યું લેખ કીધું હમણાં શરૂઆતમાં? આ સમંત ભદ્ર આચાર્ય રચના કરી. ઉમાસ્વામી આચાર્ય નું મૂળ શાસ્ત્ર તત્વાદ સૂત્ર, એના ઉપર કવિતાની રચના, એ સમંત ભદ્ર આચાર્ય. સમંત ભદ્ર આચાર્ય ક્યારે થઈ ગયા? ક્યારે થઈ ગયા? અપ્રોક્સિમેટલી 2000 વર્ષ પહેલા થઈ ગયા સમંત ભદ્ર આચાર્ય. ઉમાસ્વામી પછી ઓલમોસ્ટ તરત કુનકુંદ આચાર્યના શિષ્ય એ ઉમાસ્વામી આચાર્ય, અને ઉમાસ્વામી આચાર્યના કોન્ટેમ્પરરી અથવા ઇમિડિયેટલી આફ્ટર હિમ સમંત ભદ્ર આચાર્ય. એટલે 2000 વર્ષ પહેલા આચાર્યએ તાડપત્ર પર ડાયરેક્ટ લખેલું છે. જે આપણે વાંચીએ છીએ તો અંદરથી ભાવો તો આવે ને આપણને, કે જો આચાર્ય આપણા માટે કેવું લખી નહીં જાય. ચલો નેક્સ્ટ ગાથા વાંચીએ, 10મી. પ્રાગ ભાવનો નિષેધ કરવાથી ઘટ આદિ કાર્ય દ્રવ્ય અનાદિના થશે અને પ્રધ્વંસ ભાવનો નિષેધ કરવાથી કાર્ય અનંતપણું પામશે. એટલે અનાદિના થશે, અનંતપણું પામશે. આપણે આમ તો જોઈ લીધું પણ બિગર ગ્રુપ માટે થોડીક વારમાં જોશું, થોડીક વાર હોલ્ડ કરશું. નેક્સ્ટ ગાથા. અન્યોન્ય ભાવ ન માનવાથી કોઈનું જે ઇષ્ટ તત્વ છે એ સર્વરૂપ થઈ જશે. અન્યોન્ય ભાવ શું કે છે? અન્યોન્ય ભાવ કોને કહેવાય? એક ઉદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા ઉદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ. ઉદ્ગલ દ્રવ્ય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ કમ્પલસરી, અને વર્તમાન પર્યાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ પણ કમ્પલસરી. તેમ આપણે પછી જોશું. જો બે ઉદ્ગલ દ્રવ્યને આપસમાં અભાવ ન હોય તો શું પ્રોબ્લેમ થાય? તો બધા ઉદ્ગલો કેમ થઈ ગયા ને? આ માઇક એ જુદું છે, આ ટેબલ એ જુદું છે, આ ફોન એ જુદો છે, આ બુક એ જુદી વસ્તુ છે. હવે જો આ જુદી જુદી વસ્તુની જુદી જુદી યુટિલિટી છે કે નહીં? અને જો એવા અન્યોન્ય ભાવ ન હોય તો શું થાય? કે બધું એક જ થઈ જાય. તો તે બધું સર્વરૂપ થઈ જશે. અત્યંત ભાવનો નિષેધ કરવાથી કોઈ પણ દ્રવ્ય ઇષ્ટ તત્વનું કોઈ પણ રીતે કથન નહીં થઈ શકે. અર્થાત આ ચેતન છે અને આ અચેતન છે એવું કથન થઈ શકતું નથી. અત્યંત અભાવ કોને કહેવાય? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ. તો જો એવું ન હોય તો શું થાય? કે બધા દ્રવ્ય આપસમાં મિક્સ થઈ જાય. તો પછી આ ચેતન એટલે કે આ જીવ છે, આ અજીવ છે, એવું જુદું જુદું કેવી રીતના કહી શકે? ખ્યાલ આવે છે? આ મૂળ ગાથાઓ એ આપણે જોઈ. ચલો હવે આપણે બુકમાં પાછા આવી જઈએ. આ તો ઉપર ઉપર થી આપણે જરા જોયું, હવે જરા સિસ્ટમેટિકલી જોઈએ. ફરી અભાવ કોને કહેવાય? એક પદાર્થ નું બીજા પદાર્થમાં ન હોવું એને અભાવ કહે છે. આ અભાવના કેટલા પ્રકાર છે? ચાર પ્રકાર. કયા કયા? ચાર. પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ. બધા સાથે બોલશું એટલે યાદ થઈ જાય. ફરી પહેલું પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ. બધાને યાદ રહી ગયું? ફરીથી એક વાર. પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ. વેરી ગુડ. ચારે ની પરિભાષા જોઈએ. પ્રાગ ભાવ કોને કહે છે? પ્રાગ ભાવ કોને કહે છે? વર્તમાન પર્યાય નું પૂર્વની પર્યાયમાં અભાવ, એને પ્રાગ ભાવ કહે છે. જો લાસ્ટ ક્લાસમાં આપણે થોડીક એના પર ચર્ચા થઈ હતી કે વર્તમાન નું પૂર્વમાં શું કામ, પૂર્વ નું વર્તમાન માં કેમ છે. અને હેમંતભાઈ સાથે આના વિશે વાત કરી, એમણે આન્સર શું આપ્યો કે આપણે પ્રયોજન તેનાથી છે વર્તમાન કરીએ છીએ. ભૂતકાળ ની પર્યાય તો વહી ગઈ, એ તો આપણા હાથમાં છે. ભવિષ્યની પર્યાયો એ તો આવી જ નથી, થઈ જ નથી. તો આપણું કાર્ય કરવાની ઓપોર્ચ્યુનિટી તેમાં છે વર્તમાનમાં. તો વર્તમાનની પર્યાય બીજી કોઈ પર્યાયથી એડલ્ટરેટેડ નથી. બીજી કોઈ પર્યાયનું આ વર્તમાન પર્યાયમાં કોઈ અસર, કોઈ એમાં દખલ નથી એ બતાવવા માટે થઈને વર્તમાનનો પૂર્વમાં ભાવ અને વર્તમાનનો ભવિષ્યમાં ભાવ એવી રીતના પરિભાષા છે. બાકી લાગુ તો ઓપોઝિટ પણ પડે છે, બરાબર. ચાલો આપણે આગળ જઈએ. ફરીથી પ્રાગ ભાવ કોને કહે છે? વર્તમાન પર્યાયનો પૂર્વની પર્યાયમાં અભાવ, તેને કહેવાય પ્રાગ ભાવ. પ્રધ્વંસ ભાવ કોને કહેવાય? વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ, તેને કહેવાય પ્રધ્વંસ ભાવ. તો બાય ડેફિનેશન આ અભાવ દ્રવ્યમાં લાગે પડે છે, ગોળમાં કે પર્યાયમાં? કેમાં લાગુ પડે છે? ત્રણેયમાં નહીં, આ ખાલી પર્યાયમાં જ લાગુ પડે છે. એટલે પરિભાષા શું કીધી? વર્તમાન પર્યાય ભૂતની કે ભવિષ્યની પર્યાયમાં અભાવ. તો પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ બંને પર્યાયમાં લાગુ પડે છે. પણ કોની પર્યાયમાં? કોઈ પણ એક સ્પેસિફિક દ્રવ્ય. તો કયા દ્રવ્યની ઈચ્છાઓમાંથી? ખાલી જીવમાં જ લાગુ પડે ને? છે છ દ્રવ્યમાં આ પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ લાગુ પડે છે. પણ જ્યાં ચર્ચા ચાલુ છે તો કોઈ પણ એક દ્રવ્યની વર્તમાન પર્યાય અને એ જ દ્રવ્યની ભૂત કે ભવિષ્ય પર્યાયમાં પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ લગાવવા જોઈએ. ચાલો આગળ. હવે નેક્સ્ટ પરિભાષા આવી જાઓ 320. અન્યોન્ય ભાવ કોને કહે છે? અન્યોન્ય ભાવ કોને કહે છે? એક ઉદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા ઉદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં જે અભાવ, તેને અન્યોન્ય ભાવ કહે છે. ફરીથી બોલતું યાદ રહી જાય. એક ઉદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા ઉદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, તેને અન્યોન્ય ભાવ કહેવાય છે. ફરીથી પ્રાગ ભાવની પરિભાષા યાદ રહી ગઈ. એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો ઈ જ દ્રવ્યની પૂર્વ પર્યાયમાં અભાવ. જો પ્રાગ આપણે પ્રાગ કહીએ ને સંસ્કૃતમાં, તેને વિભાજન કરીએ તો પ્રાગ ક એવી રીતના પ્રાગ અભાવ, પ્રાગ પ્લસ અભાવ. તો અ અને ક એ મિક્સ થઈને ગ થઈ જાય. તો પ્રાગ અભાવ. તો પ્રાગ એટલે કે પૂર્વ, ભૂત. અને પ્રધ્વંસા, પ્રધ્વંસા એટલે જો પ્રધ્વંસ પ્લસ અભાવ. ધ્વંસ એટલે ધ્વંસ તો આપણને ખ્યાલ છે ને, ધ્વંસ એટલે નાશ થઈ જાય. ધ્વંસ એટલે નાશ થઈ જાય. તો પ્ર એટલે એટલે પ્રકૃષ્ટ રૂપે, પ્રખર રૂપે નાશ થઈ જવું. તો પ્રધ્વંસ જ્યાં વાત આવે તો વર્તમાન પર્યાય એનો નાશ થઈને તમે ભવિષ્યમાં જશો ને, એટલે પ્રધ્વંસ ભાવ ભવિષ્ય સાથે જોડવાનો. બરાબર, ખૂબ ઈઝી છે ને, યાદ રહી જાય એવું છે. પ્રાગ એ પૂર્વ સાથે જોડવાનો, પ્રધ્વંસ એ ભવિષ્ય સાથે જોડવાનો. બરાબર. તો ફરી પરિભાષા, પ્રાગ ભાવને કહેવાય વર્તમાન પર્યાયનો પૂર્વની પર્યાયમાં અભાવ. પ્રધ્વંસ ભાવ વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયનો અભાવ. હવે અન્યોન્ય અભાવ. એક ઉદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા ઉદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ. તો ફરીથી આ બાય ડેફિનેશન આ અભાવ દ્રવ્યમાં લાગુ પડે, ગુણમાં કે પર્યાયમાં? કેમાં કેમાં કેમાં? પર્યાયમાં. પણ કોની પર્યાયમાં? ખાલી ઉદ્ગલ દ્રવ્યની પર્યાય. કેમ? એક જીવ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા જીવની વર્તમાન પર્યાયમાં અભાવ કેમ ન કહી શકાય? અભાવ છે ને. જો કલ્પેશભાઈ ત્યાં બેઠા છે, હું અહીંયા બેઠો છું, અમે બે સ્વતંત્ર જીવો છે, જુદા જુદા જીવો છે. હા, જો જો આન્સર કાઢી લે, કોઈ પણ બે દ્રવ્યની વાત કરીએ તો એમાં અત્યંત ભાવ લાગુ પડે છે. ચલો એની પરિભાષા જોઈ લઈએ. ક્વેશ્ચન 324, અત્યંત ભાવ કોને કહે છે? અત્યંત ભાવ કોને કહે છે? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં બ્રેકેટમાં શું છે? ત્રિકાળ અભાવ. એને પ્રશંસા, એને અત્યંત અભાવ કહે છે. આ ત્રિકાળ એટલે શું? દ્રવ્ય કોણ કે કહીએ? ત્રિકાળ એટલે દ્રવ્ય કોણ કે કહીએ? અરે ત્રિકાળમાં ત્રણેય આવી ગયા, દ્રવ્ય પણ આવી ગયું, ગુણ પણ આવી ગયું. એકચ્યુઅલી વી શુડ સ્ટાર્ટ ફ્રોમ ધી અધર વે, કે પહેલા અત્યંત ભાવથી શરૂ કરવું જોઈએ. જો વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? 6000 દ્રવ્ય છે. અને આમ સંખ્યા કેટલા? સંખ્યા એ અનંત, બરાબર? ઓકે. કોઈ પણ બે દ્રવ્યની વચ્ચે, વેધર ઇટ ઇઝ દ્રવ્ય કે વેધર ઇટ ઇઝ ગુણ કે વેધર ઇટ ઇઝ કાર્ય, એનો અભાવ. કયો અભાવ? અત્યંત અભાવ. અત્યંત એટલે અત્યંત એટલે કમ્પ્લીટ, પૂરેપૂરો અભાવ. કોઈ પણ એક દ્રવ્ય નું દ્રવ્ય લો, ગુણ લો કે પર્યાય, અને કોઈ પણ બીજા દ્રવ્ય નું દ્રવ્ય ગુણ કે પર્યાય, એ બે વચ્ચેનો અભાવ એટલે કયો? અત્યંત અભાવ. હવે લખ્યું શું? એકબીજામાં તો અત્યંત અભાવ કરી નાખ્યા, બરાબર? પણ કોઈ પણ એક દ્રવ્યમાં પાસ્ટ પ્રેઝન્ટમાં તો કદાચ પોસિબિલિટી છે, એટલે બીજા બે દીધા. કયા દીધા? પ્રાણ ભાવ અને પ્રેઝન્ટ ભાવ. કે આપસમાં તો અભાવ કહી દીધા, પણ કોઈ પણ એક દ્રવ્ય લો, વર્તમાનનો પૂર્વમાં અને વર્તમાનનો ભવિષ્યમાં અભાવ, એમ કરીને પ્રાણ ભાવ પ્રેઝન્ટ અભાવ કહી દીધા, બરાબર? તો આપણે શું કહીશું? બધું તો કવર થઈ ગયું, બધા દ્રવ્ય કવર થઈ ગયા. આપસમાં અભાવ થઈ ગયો, કોઈ પણ એક દ્રવ્ય નો બધી પર્યાયોમાં અભાવ થઈ ગયો. તો હવે શું કહીશું? બે દ્રવ્યની વર્તમાન જોઈએ તો એ તો અત્યંત અભાવમાં કવર કરી લીધી, સોરી અત્યંત અભાવમાં કયું કવર કર્યું? દ્રવ્ય નું કે પર્યાય? તો પ્રાણે આવી ગયું. તો વર્તમાન નો આ જીવ અને વર્તમાન નો તમારો જીવ, તો વર્તમાન એટલે બે પર્યાય છે ને? આ બે પર્યાય નો અભાવ છે કે નહીં? કયો અભાવ છે? અત્યંત અભાવ છે. મારી ભૂતકાળની પર્યાય અને મારી ભવિષ્યની પર્યાય, એમાં પ્રાણ ભાવ પ્રસંત્ર અભાવ છે. તો આપસમાં અત્યંત અભાવ કહી દીધો, ઇન્ટરનલી પ્રાણ ભાવ પ્રસંત્ર અભાવ કહી દીધો, તો બધું તો કવર થઈ ગયું. પણ ના, જો ઉદ્ગલ દ્રવ્યમાં એવી સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે, એવી સ્પેશિયલ પ્રોપર્ટી છે, કે સેમ ઉદ્ગલ દ્રવ્ય, જો ધ્યાનથી સાંભળે, સેમ જ ઉદ્ગલ દ્રવ્ય, સેમ ઉદ્ગલ પરમાણુ અલગ અલગ ફોર્મમાં જોડાઈને કંદ બનીને અલગ અલગ વસ્તુઓ બનતી દેખાય છે. ખ્યાલ આવે છે? દેખાય છે. બાકી તો તમે જીવો તો આ શું છે? મોબાઈલ તો આપણે નામ આપ્યું, પણ બાકી શું છે? આ ઉજ્જવલ દ્રવ્ય નો એક સમૂહ છે, એક સ્કંદ છે, બરાબર? ઘણા બધા ઉજ્જવલ લીધા અને એને એક શેપ આપી દીધો. આ બુક શું છે? ઉજ્જવલ દ્રવ્ય નો સમૂહ છે. આ ટેબલ શું છે? એ પણ ઉજ્જવલ દ્રવ્ય નો સમૂહ છે. આ માઇક, આ સ્પંજ, આ વાયર, આ બધું શું છે? આ બધા જ સેમ ઉજ્જવલ ના સમૂહ છે. હવે આપણામાં થોડા સાયન્ટિફિક લોકો હશે કે ભાઈ એલિમેન્ટ તો જુદા જુદા છે કે નહીં, બરાબર? આ પ્લાસ્ટિક નું બનેલું છે, પ્લાસ્ટિક શેનું બનેલું હોય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન નું બનેલું હોય, બરાબર કે નહીં? આ તો મેટલ નું બનેલું છે. આ મેટલ એટલે કયું ધાતુ હોય? આયર્ન છે. એના પર કોટિંગ લગાવ્યું છે, તો કોટિંગ શેનાથી બનેલું હોય? એ જે પણ સ્ટ્રેન્થ ના અમુક પોલિમર રહેલું હશે એનાથી બનેલું. જો જુદા જુદા કેવી રીતના કોઈ જોઈ શકશે? ચલો બાકી જવાબ, પણ કમસે કમ કાર્બન ને આયર્ન ને તો જુદા તો છે કે નહીં? જુદા જો આપણે જે કહીએ ને, કાર્બન, આયર્ન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, એ તો બધા તો એ સ્કંદ છે. ખ્યાલ આવે છે કે નહીં? સ્કંદ એટલે કે બે અથવા બે થી અધિક પરમાણુઓ મળીને જે આખું સંયુક્ત અવસ્થા બને એને સંદ કહેવાય છે. તો ધારો કે 5-6 પરમાણુ મળીને એક સંદ બન્યો અને 10-15 મળીને સંદ બન્યો તો એ જુદા છે કે નહીં? એને સ્કંદ તરીકે જુઓ તો જુદા છે. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? જો એને સંયુક્ત અવસ્થામાં જુઓ તો બે જુદા જુદા છે, અને એનું ફંડામેન્ટલ તત્વ જુઓ તો શું આવે હાથમાં? તો એનો પુદ્ગલ નો પરમાણુ હાથમાં આવે છે. ખ્યાલ આવે ને? કોઈ પણ તમે એલિમેન્ટ લઈ લો, પીરિયોડિક ટેબલ નું, એના ફંડામેન્ટલ એલિમેન્ટ માં જતા જઈએ તો છેવટે પરમાણુ હાથમાં આવે છે. એટલે આપણા શાસ્ત્રમાં શું કીધું છે કે પુદ્ગલ પરમાણુની જુદી જુદી અવસ્થા, જુદા જુદા સ્કંદ, કે જુદા જુદા એના સંયુક્ત અવસ્થા બનીને આ સ્કંદ બને છે. ખ્યાલ આવે? તો જીવને એવો ભાસ થઈ જાય કે આ બધી વસ્તુઓ જુદી જુદી છે. ખ્યાલ આવે? ચલો મને કહો, તમારી પાસે ઓપ્શન હોય એક મર્સિડીઝ ગાડી અને બીજી કઈ એવી છે, ચલો થ્રી વ્હીલર ઓટો રિક્ષા, અહિયાંથી તમને ઓપ્શન હોય કે ઘરે જવા માટે તમને બે બાઇક અવેલેબલ છે તો કઈ લેશો? કઈ ગાડી લેશો? મર્સિડીઝ. કેમ? કમ્ફર્ટેબલ છે, સારું છે. ખ્યાલ આવે? આ સારું ને ખરાબ ક્યાંથી આવ્યું? આ સારું અને ખરાબ એ જીવની માન્યતામાંથી આવ્યું, એ જીવની માન્યતામાં છે. બાકી જ્ઞાની લોકો તો શું જુએ છે? હાય પૂજલ નો સ્કંદ છે અને બોલો એ પૂજલ નો સ્કંદ છે. ખ્યાલ આવે છે? ચલો ઘરે જતું તો સરસ મજાનું જમવાનું થાળીમાં આવશે. કઈ વાનગી લેશું? એક તો ભાવથી કોઈ વાનગી લઈ લો, મીઠા યાદી લઈ લો જે તમને તમારી ભાવતી વસ્તુ, અને એક કોઈ ન ભાવતી વસ્તુ લઈ લો. ચલો કારેલાનો શાક, અને બીજી બાજુ કોઈ પંજાબી રેસીપી એકદમ. હવે બોલો કઈ સારી કઈ ખરાબ? તમે એનો બે ઓપ્શન તમે શું ચૂઝ કરો? તમને ભાવતા લાગે છે. ખ્યાલ આવે? જે નેચરલી એને જે ભાવતી વસ્તુ હોય એ લે છે, અને જે ન ભાવતી વસ્તુ હોય એ નથી લેતા. તો મૂળ મુદ્દો તો ત્યાં છે ને કે આ ભાવતી ને ન ભાવતી વસ્તુ એ બની ક્યાંથી, એ પરિભાષા ક્યાંથી આવી? એ તો જીવની કલ્પનામાં એવી માન્યતા કરી રાખી છે. બાકી એના વાસ્તવિક સ્વરૂપ સુધી પહોંચીએ પદાર્થ તો શું છે? એ બી પૂજગલ મસ્કન અને આ બી પૂજગલ મસ્કન. ખ્યાલ આવે છે? તો જીવને આ બધી વસ્તુ જે જુદી જુદી લાગે છે, પણ એ જુદી જુદી વસ્તુઓ એમાંથી પૂજગલ પરમાણુ એક સ્કંદમાંથી બીજા સ્કંદમાં ક્ષેત્રાંતર થઈ શકે છે. ફરી કોઈ પણ બે પદાર્થ લઈએ, સમજો કે આપણે માટી લઈએ, માટી એક પૂજગલ સ્કંદ, એ માટીમાંથી ન્યુટ્રિયન્ટ થતા, એ ન્યુટ્રિયન્ટ ઝાડમાં ગયા, ઝાડમાંથી ફ્રૂટમાં ગયા, ફ્રૂટ આપણે ખાધું તો આપણી બોડીમાં ગયા, અને આ જીવ મરી ગયો તો બોડી ક્યાં ગયું? બોડી પાછું માટીમાં ગયું. ખ્યાલ આવે? આપણે હવે તો લગભગ ઘણા બધા જય વાંચું ને, આપણા ઇવેન્ચ્યુઅલ શું કહેવાય, ઇવેન્ચ્યુઅલ ડેસ્ટિનેશન પર, અંતિમ ધામ ઉપર. તો અંતિમ ધામ પર જયારે બાળવામાં આવે તેમાંથી શું બને છેવટે? એક તો બધા બધા ગેસીસ બને, જે પણ જ્વલનશીલ પદાર્થો આ શરીરમાં એ તો બળીને વયો છે, અને જે ન બળી શકે એવી વસ્તુ એની રાખ થઈ જાય. તો એ રાખ નું શું કરો? એ રાખ તો છેવટે માટીમાં ભળી જાય છે, અને અલગ ગેસમાંથી જે અમુક રાખ ઉડી ગયો એનું શું થાય? એમાં કંઈક ને કંઈક જઈને સેટલ થઈ જાય છે. તમને યાદ જે હોય ને આજુબાજુના બધા ઝાડ ઉપર બધે જ માટી ને એવું બધું બેસાઈ જાય. આપણે એની બાજુમાં ઘર શું કામ ન લઈએ? કે બધી માટી આપણે ઘરે આવે પાછી. ખ્યાલ છે, ખ્યાલ આવે. તો કહેવાનો મતલબ શું છે, કોઈ પણ પૂજલ કંઠ માંથી એના પરમાણુઓ એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બીજા પૂજલ કંઠમાં આવીને ભળી જવા માટે સક્ષમ છે. બીજું એક્ઝામ્પલ, જેવી રીતના આપણે પેલું ક્રીમ માંથી લગાવીએ, તો ક્રીમ લગાવીએ તો એ ક્રીમ રહ્યું સ્કિન ઉપર. પછી પેલું એક્સફોલિએટિંગ ક્રીમ હોય બહુ ઘટો તો શું થાય, શું થાય કે આપણી એકદમ સુવાળી થઈ જાય. સુવાળી થાય છે, સુવાળી નથી થતી. આજે ઉપરના સેલ્સ છે ને બધા નીકળી ગયા, એટલે આપણને અંદરના બહાર આવ્યા તો સુવાળું ફીલ થાય છે. ચલો, તો એ જે ઉપરના નીકળી ગયા ક્યાં ગયા, એ ઉપરના નીકળીને ધોવાઈને પાછા માટીમાં જ ભળી જાય છે. તો માટી લગાવી અને પાછા માટીમાં ભળી જાય, ખ્યાલ આવે છે ને? આપણને ઘણા બધા લોકો મળે ને, તો ઘણા બધા લોકો કમેન્ટ મારે, અરે 5 વર્ષ પછી મળ્યા પણ એવા ને એવા દેખાવ છો. તો એવા ને એવા દેખાઈએ છે કે નહીં? અરે અનંતા પૂજલ પરમાણુઓ આવ્યા અને અનંતા વયા ગયા, ખ્યાલ આવે છે? આ રોજ જમીએ છે તો પૂજલ જાય છે કે નહીં અંદર, અને પછી બહાર નીકળે છે કે નહીં? એવા ને એવા ભલે દેખાતા હોય પણ ઉદ્ગલ પરમાણુઓ એક ક્ષેત્રથી, એક સ્કંદથી બીજા સ્કંદમાં જવા માટે સક્ષમ છે. હવે પ્રોબ્લેમ એ થાય તો તમે એમ કહો છો એક પદાર્થનો બીજા પદાર્થમાં અત્યંત અભાવ છે, ખ્યાલ આવે છે કે નહીં? તો બે ફોનમાં કેવો અભાવ છે? ટેકનિકલી એના પરમાણુઓમાં અત્યંત અભાવ છે, ખ્યાલ આવે છે કે નહીં? એક ફોન ના પરમાણુ અને બીજા ફોન ના પરમાણુ, એ પરમાણુ ક્યારે ભળીને એક પરમાણુ થઈ જાય છે? બે પરમાણુ મિક્સ થઈને ક્યારે સિંગલ પરમાણુ થઈ શકે? ક્યારે થતા નથી, ખ્યાલ આવે છે? પ્રવેશ થી કરતા નથી. દરેક પરમાણુ પોત પોતાની સત્તામાં સ્વતંત્ર રહે છે. તો પણ એવું જોવામાં તો આવે છે કે આ સ્કંદ માંથી પરમાણુ નીકળીને ઓલા સ્કંદ માં જઈને ભળી જાય, ખ્યાલ આવે? આ ફોન મેં પકડ્યો, મારા હાથના ઓઇલી પરમાણુઓ એ ફોન ના સ્કિન ઉપર આવી ગયા. હવે પછી મેં બીજો ફોન પકડ્યો, એની ઉપર જે ડસ્ટ પાર્ટિકલ હતું એ મારા હાથમાં આવી ગયું. અને પછી આ પકડ્યો, એ ડસ્ટ પાર્ટિકલ આમાં આવી ગયું, ખ્યાલ આવે? આ પરમાણુઓનું એક સ્કંદથી બીજા સ્કંદમાં ક્ષેત્રાંતર ચાલુ જ છે નિરંતર. પણ જો ત્યાં અત્યંત અભાવ લગાવો બે પર્યાયમાં તો પ્રોબ્લેમ ઉભો થાય. સ્કંદરૂપ પર્યાયમાં અત્યંત અભાવ લાગી શકતો નથી, પરમાણુરૂપ પર્યાયમાં જ લાગુ પડે છે, ખ્યાલ આવે છે? ફરીથી બે પૂજલ દ્રવ્યની દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં આપસમાં અત્યંત અભાવ જ છે. બે ઉદ્ગલ પરમાણુ પણ જ્યાં સ્કંદ જોઈએ તો આ સ્કંદ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? આ સ્કંદ છે એ દ્રવ્ય છે, ગુણ કે પર્યાય? આ સ્કંદ છે એ ઉદ્ગલ દ્રવ્ય છે કે કોઈ ઇન્ડિપેન્ડન્ટ દ્રવ્ય છે? ઉદ્ગલ જ છે ને, એ ઉદ્ગલ દ્રવ્યની વર્તમાન જુદી અવસ્થા છે, ખ્યાલ આવે છે કે નહીં? તો આ અવસ્થા શું છે? પર્યાય. તો જ્યાં સ્કંદની પર્યાયોમાં આપસમાં અન્યોન્ય ભાવ લાગુ પાડવો પડે છે, સમજાય છે? આ ચોથું ક્યાંથી આવ્યું? જ્યાં અલગ અલગ દ્રવ્ય લીધા તેમાં તો અત્યંત ભાવ થઈ ગયો, એટલે ક્લિયર થઈ ગયું. કોઈ પણ એક દ્રવ્ય લીધું તો ભૂત ભવિષ્યમાં પ્રાગ ભાવ પ્રસંસા ભાવ થઈ ગયો, તો એ ક્લિયર થઈ ગયું. પણ બે પૂજલ દ્રવ્યની સ્કંદરૂપ પર્યાયમાં આપસમાં અન્યોન્ય ભાવ એક ચોથો અભાવ લગાવવો પડે છે, કેમ કે એનામાં એક સ્કંદથી બીજા સ્કંદમાં ક્ષેત્રાંતર થઈને એ રૂપે થવાની યોગ્યતા છે. જો આપણે અત્યંત અભાવ ને અન્યોન્ય ભાવમાં ડિફરન્સ સમજવાની વાત કરીએ, એક પૂજ્ય પરમાણુ છે, એ પૂજ્ય પરમાણુ નો બીજા પૂજ્ય પરમાણુમાં અભાવ, બરાબર, એસિયન્ટ આવે, તે અભાવ વર્તમાન નો અભાવ કે ભૂત નો અભાવ કે ભવિષ્ય નો અભાવ, ફરીથી વિચાર કરીને બોલજો. એક પૂજ્યલ પરમાણુ એના દ્રવ્ય ગુણ કરીએ અને બીજો જીવ જળ એના દ્રવ્ય ગુણ કરીએ, તો આ બે નો અભાવ એ વર્તમાન નો કે ભૂત નો કે ભવિષ્ય નો, ત્રિકાળ અભાવ એને જ કહેવાય અત્યંત અભાવ. તો હવે આ જીવ ને રિપ્લેસ કરો, બીજો પૂજ્યલ પરમાણુ લાવો, બે પૂજ્યલ પરમાણુ ના દ્રવ્ય ગુણ કરીએ એની વચ્ચે અત્યંત અભાવ ક્યારે લાગુ પડશે? ત્રિકાળ લાગુ પડશે. તો એક પૂજ્યલ પરમાણુ ની પર્યાય અને બીજા પૂજ્યલ પરમાણુ ની પર્યાય એની વચ્ચે ત્રણે કાળ અભાવ. આવો હોવા છતાં ઈ પૂજ્યલ એક સ્કંદ માંથી નીકળીને બીજા સ્કંદ માં જવા માટે યોગ્ય છે, એ સક્ષમ છે, માટે સ્કંદ ની પર્યાય માં એક ત્રિકાળ લાગુ નહીં પડે. ખ્યાલ આવે છે કે નહીં બધાને? એટલે એના માટે વર્તમાન માં એ અભાવ છે એમ કરીને ચોથો અભાવ અન્યન્ય ભાવ લાગુ પાડવો પડે છે. અને જો એ ન લાગુ પાડે તો શું પ્રોબ્લેમ થાય? જો બે પૂજ્યલ સ્કંદ ની વર્તમાન ની પર્યાયમાં અભાવ ન લાગુ પડે તો શું પ્રોબ્લેમ થાય? તો બધા સ્કંદ એક જ થઈ જાય, બરાબર, બધા સ્કંદ એક જ થઈ જાય. અચ્છા ચલો, બે સ્કંદ ની ભૂત પર્યાય અને ભવિષ્ય પર્યાય એમાં અભાવ લાગુ પડે કે નહીં? કોઈ બે સ્કંદ છે, એ સ્કંદ ના પરમાણુ, સ્કંદ એટલે એના પરમાણુ અને એની પર્યાય, એની ભૂતકાળ ની પર્યાય અને ભવિષ્ય ની પર્યાય એમાં અભાવ લાગુ પડે છે કે નહીં? એટલે આ વાળા કેટલા અને ના વાળા કેટલા અને બાકીના? જો બે પૂજ્યલ સ્કંદ ની ભૂત અને ભવિષ્ય ની પર્યાય માં અભાવ લાગુ પાડશો તો વિશ્વના કોઈ સ્કંદ માં પરિણામ થશે જ નહીં. આ ફોન એક સ્કંદ છે અને આ ફોન બીજો સ્કંદ છે. જો આના પરમાણુઓમાં આપસમાં તમે અભાવ લગાવી દેશો ભૂત ભવિષ્ય ની પર્યાય, તો પ્રોબ્લેમ શું થશે? આના પરમાણુ ક્યારે અહીંયા જઈ જ નહીં શકે. સિમિલરલી કોઈ પણ આના પરમાણુ ક્યાંય બીજે નહીં જઈ શકે, તો કોઈ પણ સ્કંદ માં ક્યારેક પરિણામ થશે જ નહીં. આ ખ્યાલ આવે છે કે નહીં? એટલે બે સ્કંદ ની ભૂતકાળ ની પર્યાય અને ભવિષ્ય ની પર્યાય માં અભાવ લાગુ પડતો નથી. આ સમજાય છે કે નહીં? ચલો, કોને સમજાય છે? જો બે પૂજ્યલ પરમાણુ એની વર્તમાન પર્યાય લો, ભૂતકાળ ની પર્યાય લો કે ભવિષ્ય ની પર્યાય લો, આપસમાં એક બીજા રૂપ ક્યારે થતા નથી. બે પૂજ્યલ પરમાણુ દરેકે દરેક પૂજ્યલ પરમાણુ ની પોતાની અનાદિ અનંત સત્તા છે, બરાબર. એવું હોવા છતાં પૂજ્યલ માં સ્કંદ રૂપે પરિણમવાની શક્તિ છે. તો એ સ્કંદ રૂપે પરિણમે છે, પાછો છૂટીને ઇન્ડિવિજ્યુઅલ થઈ જાય, વળી પાછો સ્કંદ રૂપે પરિણમે છે, બરાબર કે નહીં? તો એક પૂજ્યલ પરમાણુ ને એક સ્કંદ માંથી બીજા સ્કંદ માં જવાની યોગ્યતા છે કે નહીં? છે. તો ક્યારે છે? વર્તમાન માં, ને વર્તમાન માં અહીંથી નીકળીને અહીંયા જાય છે? ના, એને ટાઈમ લાગે છે. એક સમયમાં અહીંયા છે અને બીજા સમયમાં અહીંયા જાય છે. તો વર્તમાન ની બે પર્યાય માં અભાવ લાગુ પડે છે, ભૂતકાળ ની પર્યાય અને ભવિષ્ય ની પર્યાય માં અભાવ લાગુ પડતા નથી. આ ખ્યાલ આવે છે બધા? સ્કંદ ભલે જુદા છે, પણ એક પરમાણુ એક સ્કંદ માંથી બીજા સ્કંદ માં જઈ શકે છે, બસ એટલું જ કહેવાનું. જો એક સ્કંદ માંથી બીજા સ્કંદ માં જઈ શકે છે, માટે ભૂત અને ભવિષ્ય ની સ્કંદ ની પર્યાય માં અભાવ નથી. પણ વર્તમાન ના બે સ્કંદ જો અભાવ ના હોય તો કોઈ બે જુદા જુદા રહે જ નહીં. તો ક્યારે પણ પરમાણુ આમથી આમ વર્તમાન માં જમ્પ કરી શકે, એનો મતલબ કે બધા પરમાણુ જમ્પ કરી શકે, તો બધા પરમાણુ જેમ કરી શકે તો સ્કંદ જોડાઈ જશે. ખ્યાલ આવે છે કે? ઓકે, ચાલો આપણે થોડા એક્ઝામ્પલ લઈએ. આપણે આ બુકમાં તો ઘણા બધા એક્ઝામ્પલ છે, આપણે અમુક એક્ઝામ્પલ થી જોઈએ. કે ક્વેશ્ચન 318, ક્વેશ્ચન 318 આ તો આપણે જોઈ લીધેલો છે, ફરીથી એક વાર જોઈએ. જો શુદ્ધ જ્ઞાન વર્તમાનમાં શુદ્ધ તરીકે છે, આની પહેલા મતિ જ્ઞાન હતું. આપણે ક્રમ કેવી રીતના થાય? મતિ જ્ઞાન થાય પછી શુદ્ધ જ્ઞાન થાય. અને શુદ્ધ જ્ઞાન માં જો આત્માનો અનુભવ જીવ કરે તો અંતર્ગુણમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તો હવે આમાં ત્રણ જ્ઞાન છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને કેવળ. વર્તમાનમાં કયું જ્ઞાન છે? શુદ્ધ જ્ઞાન. હવે આપણો પ્રારંભ પ્રદર્શકો લગાવ કે વર્તમાનમાં જે શુદ્ધ જ્ઞાન છે એની પહેલા કયું જ્ઞાન હતું? મતિ જ્ઞાન. તો શુદ્ધ જ્ઞાન નો મતિ જ્ઞાન માં અભાવ, એને કહેવાય પ્રારંભ. શુદ્ધ જ્ઞાન નો કેવળ જ્ઞાન માં અભાવ, એને કહેવાય પ્રજ્ઞાન. આપણ આ સ્ટેટમેન્ટ નો મતલબ શું? કે શુદ્ધ જ્ઞાન નો મતિ જ્ઞાન માં અભાવ અથવા શુદ્ધ જ્ઞાન નો કેવળ જ્ઞાન નો અભાવ, આનો મતલબ શું? એક વખતે એક જ જ્ઞાન ને બરાબર, એની આ કોઈ જ્ઞાન નથી, એની ચર્ચા નથી. અમારે એમ સમજો શુદ્ધ જ્ઞાન નો મતિ જ્ઞાન માં અભાવ. આ એક જ સ્ટેટમેન્ટ ને એનાલાઇઝ કરીએ, આનો મતલબ શું? શુદ્ધ જ્ઞાન એ વર્તમાન પર્યાય અને મતિ જ્ઞાન એ ભૂતકાળ થી પર્યાય. વર્તમાન પર્યાય નો ભૂતમાં અભાવ, શુદ્ધ જ્ઞાન નો મતિ જ્ઞાન નો અભાવ. મેથેમેટિકલી બરાબર છે, પણ ભાવ થી એનો મતલબ શું? વેરી ગુડ. આ પર્યાય ની સ્વતંત્રતા આપણને બતાવે છે કે વર્તમાનનું જે શુદ્ધ જ્ઞાન થયું એ શુદ્ધ જ્ઞાન એ મતિ જ્ઞાન પર ડિપેન્ડન્ટ નથી, એ મતિ જ્ઞાન થી ઇન્ડિપેન્ડન્ટ છે. ખ્યાલ આવે છે કે નહીં? એવો નિયમ છે એની ના નથી, પણ એ કયું શુદ્ધ જ્ઞાન થશે મતિ જ્ઞાન પછી, તો એવો કોઈ નિયમ છે. હવે આ બુક છે, આ બુક ને હું જોઉં છું, આ જોઉં છું એટલે ચક્ષુ ઇન્દ્રિય થી મતિ જ્ઞાન થાય છે ને, બરાબર? આ ચક્ષુ ઇન્દ્રિય થી મતિ જ્ઞાન થયું, પણ આ જોઈને મને શું ભાવો થયા, અથવા એને હું સમજ્યો કે આને જોઈને મને મારું સ્કૂલ નું કઈ યાદ આવી ગયું કે કોલેજ નું કઈ યાદ આવ્યું, એ કોણ નક્કી કરશે? તો એ શુદ્ધ જ્ઞાન ની વર્તમાન પર્યાય એ કાર્ય માટે સ્વયં સમર્થ હશે, કોઈ એને નક્કી કરતું. એ તો બે પર્યાય જુદી છે, તો પ્રૂવ જ થઈ ગયું પહેલા. વર્તમાનમાં શુદ્ધ જ્ઞાન જે કહી દીધું ને, તો વર્તમાનમાં મતિ જ્ઞાન તો નથી. આ અભાવનો મતલબ શું છે? આ શુદ્ધ જ્ઞાન આગળના મતિ જ્ઞાન થી કંટ્રોલ કરતું નથી. ખ્યાલ આવે છે? આ બધી પર્યાયો ભલે એક પછી એક થાય છે, પણ તોય બધી જ પર્યાયો આપસમાં સ્વતંત્ર છે. સિમિલરલી ભવિષ્યમાં કેવળ જ્ઞાન થવાનું છે, એટલા માટે હમણાં આ જ શુદ્ધ જ્ઞાન થવું જોઈએ એવો કોઈ નિયમ નથી. ઘણીવાર માતાજીને કોઈ સવાલ પૂછે ને કે સમ્યક દર્શન ની પહેલા કેવા વિચાર આવે છે, બોલો તમે જવાબ આપો, કેવા વિચાર આવે? કેવા વિચાર આવે? એમાં માતાજી નો આન્સર તમે સાંભળ્યો. માતાજી એમ કહે છે કે એવો કઈ નિયમ નથી. એ તો હા, આત્માના વિચાર આવે એ તો બટ ઓબ્વિયસ છે ને, કે જે આત્માનો અનુભવ થવાનો છે તો ઓબ્વિયસલી આત્માના જ વિચાર આવશે ને. ગુરુદેવ શ્રી કહે ને કે તમે શું ખાઓ, એવું કસ્તુરી ખાઓ અને એનો ઉલટા ના આવે. હા, લસણ ખાઓ તો કઈ કસ્તુરી નો ઓળકાર ના આવે. એ તો જે કાર્ય થવાનું છે એના માટે કારણ તો જે છે એ છે. તો સમ્યક દર્શન થવાનું છે તેનો મતલબ આત્માના જ વિચાર આવશે. તો કયા વિચાર આવશે આત્માને? કે આપણે ક્રમ વાઇઝ થવું જોઈએ ને, બધું ક્રમ આવે છે ને આપણી સ્તુતિમાં, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, વિકલ્પ સ્વરૂપ. તો પછી એક પછી એક કહું છું કે પહેલા શુદ્ધ નો વિચાર આવવો જોઈએ, પછી બુદ્ધ નો આવવો જોઈએ. તો એવો કોઈ નિયમ નથી. કેમ નિયમ નથી? કેમ કે વર્તમાન પર્યાય નો ભવિષ્ય ની પર્યાય નો અખ્યા. ચલો હાલ નેક્સ્ટ એક્ઝામ્પલ. આ દૂધ દહીં આપણે સ્કીપ કરી દઉં, તમને ખ્યાલ માં આવી ગયો હશે. નામ ની દૂધ દહીં અને ઘી ત્રણ વસ્તુ તો કયો અભાવ આવે? વર્તમાન દૂધ દહીં ને છાસ. સપોઝ વર્તમાન નું દહીં છે એનો દૂધ માં અભાવ અને દહીં નો છાસ માં અભાવ. ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન 321. જો દૂધ દહીં અને છાસ એ ત્રણ વર્તમાન ચીજો છે, ઉપર શું ક્વેશ્ચન હતો? દહીં એ વર્તમાન ચીજ છે, એની જ ભૂતકાળની પર્યાય દૂધ છે અને એની જ ભવિષ્યની પર્યાય છાસ. અહીંયા ક્વેશ્ચન માં શું ફરક પડ્યો? કે ત્રણેય વર્તમાનમાં હાજર છે. એક વાટકામાં દહીં છે, એક વાટકામાં દૂધ છે અને સાથે છાસ છે. તો ત્યાં ત્રણેયમાં અન્યોન્ય ભાવ લાગુ પડે છે. આપણને એકબીજામાં કન્વર્ટ થઈ જતા નથી. ખ્યાલ આવે? તો ત્રણેય ઉદ્ધત દ્રવ્યના વર્તમાન પર્યાયો છે, તેથી તેમાં અન્યોન્ય ભાવ લાગુ પડે છે. જો હવે આ ડેન્જરસ આઈટમ બોક્સ ક્વેશ્ચન છે. 322. છાપરા ને ભીત નો આધાર છે અને ઉપરના નળિયા ને છાપરા નો આધાર છે, બરાબર કે નહીં? બોલો. આ જે ભી અહીંયા છે આડી, તો આ ભી દિવાલ ના આધારે છે કે નહીં? આ માહિતી છે જમીન ના આધારે છે કે નહીં? બોલ બેટા, તારું નામ શું છે? હા દ્રવ્ય ઉદ્ગલ. ઉદ્ગલ દ્રવ્યમાં સ્કંદ. સ્કંદ એટલે કોમ્બિનેશન. આ જમીન શું છે? જમીન પણ ઉદ્ગલ છે, એનું કોમ્બિનેશન. તો એ પણ સ્કંદ છે, આ પણ સ્કંદ છે. તો ડેફિનેશન શું કીધી? આ સ્કંદ ની વર્તમાન પર્યાય અને નીચેના સ્કંદ ની વર્તમાન પર્યાય નો આપસમાં અભાવ છે. ખ્યાલ આવે છે? એટલે કે આ પરમાણુઓ ઓલામાં જઈને ભળી જતા નથી, તે મિક્સ થઈને એક જ એન્ટિટી થઈ જતા નથી, બરાબર? હવે આ ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન શું છે કે આ એક ઉદ્ગલ સ્કંદ, એ નીચેનો પણ એક ઉદ્ગલ સ્કંદ. તો આ ઉદ્ગલ સ્કંદ બંનેમાં ભળી જતા નથી, પણ કમ સે કમ એટલું તો કહો કે એના આધારે ઉભા રહેલા છે. ફરી ક્વેશ્ચન સમજાય છે? ક્વેશ્ચન સમજાય છે કે નહીં? આપણે આ મંદિર ઉભું કર્યું ને, ક્યાં આશ્ચર્ય છે? આ મંદિર ઉભું કરીએ તો કેટલા બીમ ના આધારે ઉભું થયું છે? આ ઉપર જીનેન્દ્ર ભગવાન ઉપર બિરાજમાન છે ને, તો કોના આધારે બિરાજમાન છે? વેદી ના આધારે બિરાજમાન છે કે નહીં? નીચે વેદી છે એટલે જીનેન્દ્ર ભગવાન ત્યાં બિરાજમાન છે કે નહીં? આપણે છટકારી બહુ છે વ્યવહારમાં તો આમ છે, પણ નિશ્ચયમાં આમ છે. એમ કહીને બે પક્ષ ઉભા રાખવાના. જો વિચાર કરો, આ વિચાર કરવા વિચાર કરવાની વસ્તુ છે. જો સ્થૂળતાથી જોશો તો એમ જ દેખાશે કે આખું મંદિર એક સ્કંદ રૂપે છે ને. એ સ્કંદ રૂપે છે તો દરેકે દરેક ઉદ્ગલ પરમાણુ ની કઈક ને કઈક જગ્યા છે. જગ્યા છે કે સપોલા વાયર અહીંયા લગાવ્યો છે, એની બદલે ત્યાં સોને લગાવી દઈએ અને અહીંયા કનેક્શન જ ન કરે તો અવાજ જાય કે નહીં? ન જાય. કેમ કે વાયર ની કઈક ફિક્સ જગ્યા અંદર બધું સોલ્ડરિંગ ને બધું કર્યું હશે ને, કે કનેક્શન આથી હોવાની પણ કઈક એક ફિક્સ પદ્ધતિ. ખ્યાલ આવે છે? એ પદ્ધતિ ની ના નથી. એ સ્કંદ એની જે જે નું ફોર્મ છે એ જાતિ ની રચના હોવી જોઈએ. કહેવાનો મતલબ શું છે? સૂક્ષ્મતાથી જોતા દરેકે દરેક પરમાણુઓ, આ વાયરનો આટલો ટુકડો છે એટલા ટુકડામાં તો કેટલા બધા આઈટમ જોવા જાય તો કેટલા બધા આઈટમ જોઈએ, તો મિલિયન્સ ઓફ આઈટમ જશે ને આટલા વાયરમાં, અહીંયાથી આટલા આ ખાલી સ્પંજ નો એરિયા છે, એ સ્પંજ માં તો મિલિયન્સ ઓફ આઈટમ ને મોલેક્યુલ જશે ને, તો એ આઈટમ ને મોલેક્યુલ્સ ને બધાને એક સાથે રહેવાનું છે, તો દેર મસ્ટ બી વન કેપ્ટન હુ ડિસાઈડ કે ભાઈ આ બધા પરમાણુ ને અત્યારમાં એક સાથે રહેવાનું છે, પછી તો કામ કરીને પાડી નાખું છું, તો એ કેપ્ટન નક્કી કરશે કે ભાઈ હા હવે તારે પાડી દેવાનું, ભાઈ તું હવે અહીંયા જા તો અહીંયા જા, એવું કોઈ નક્કી કરતું હશે કે નહીં, તો કોણ નક્કી કરે છે? સપોઝ આ તો મારે કઈ પાડવું નથી, પણ સપોઝ આપણે એક કાગળ પકડ્યો હોય અને અહીંયાથી બે બાજુ એમ ફોર્સ અપ્લાય કરી આમ પાડવા માટે, તો સપોઝ અહીંયાથી આ ફોર્સ અપ્લાય કર્યો બરાબર દેખાય છે ને બધા, આમ ફોર્સ અપ્લાય કર્યો અહીંયાથી પાડશે અહીંયાથી પાડશે અહીંયાથી પાડશે, કોણ નક્કી કરશે? અરે ત્યાં વાળા વિષ્ણુ ભગવાન કે કોઈક બેઠા હશે ને એ નક્કી કરશે કે ભાઈ આ ક્યાંથી પાડવું જોઈએ, ખ્યાલ આવે છે કે? જો દરેકે દરેક પરમાણુ સાયન્ટિફિકલી કહીએ તો પોત પોતાને જે ફોર્સિસ લાગુ પડે છે એ ફોર્સિસ પ્રમાણે પોતાનું પરિણામ સ્વતંત્ર નક્કી કરે છે, તમે સાયન્ટિફિકલી સૂક્ષ્મતાથી જુઓ તો બધા આઈટમ છે મોલેક્યુલ એકબીજાને હાથ પકડીને અંદર છે, હવે અહીંયાથી આમ પાડવાની કોશિશ કરો તો ક્યાંથી હાથ છૂટશે? આપણે સાકડી રમતા હતા ખબર નાનપણમાં, તો આમ ગોળ બધા ઉભા હોય, એ ગોળ ઉભા હોય કોઈક આવે પછી વાળા હાથ પર આમ આમ ટેપ કરીને ભર્યો લે, તો હવે આ આ નહીંથી છૂટશે કે ઓલો આ નહીંથી છૂટશે એ કોણ નક્કી કરે? એ તો હું જ નક્કી કરું ને, કોઈ સામે વાળો થોડી નક્કી કરે, ખ્યાલ આવે છે કે નહીં? બધાને ખ્યાલ આવે છે કે નહીં? બસ એવી જ રીતના આ દરેકે દરેક પરમાણુ જે સ્કંદની અંદર રહેલા છે એ પરમાણુઓ સ્વતંત્ર પોતાની યોગ્યતાથી એનું કઈ રીતે પરિણામન થશે એ પોતાની યોગ્યતાથી નક્કી થાય છે. હવે એને તમે અલગ લેંગ્વેજમાં કહો ને તો બહુ કન્ફ્યુઝન લાગે, હવે હું એમ કહું કે આ બીમ છે એ બીમ ઓલા દિવાલના સપોર્ટ પર છે જ નહીં, તો આપણને બહુ આમ ડેન્જરસ લાગે, થોડુંક આપણને ઓકવર્ડ લાગે, ખ્યાલ આવે છે? એ પણ બોલવાની ભાષા ઓકવર્ડ છે, તમે સ્થૂળતાથી જુઓ તો એવું જ દેખાય છે, યોગ વ્યવહારમાં ચાર્જર ઉભી છે આ વોલ અને જો એના પર બી બીમ ઉભી છે, પણ સૂક્ષ્મતાથી જઈને જુઓ તો આની અંદર કેટલા બધા પરમાણુઓ છે, ઓલાની અંદર કેટલા બધા પરમાણુ છે, ખ્યાલ આવે? તો હવે કયું પરમાણુ કોને સપોર્ટ આપીને ઉભો છે? તો ત્યાં એમ જ કહેવાય કે ભાઈ કોઈ કોને સપોર્ટ આપ્યો નથી, બધા પોત પોતાની યોગ્યતાથી ત્યાં ઉભા છે. ફરી ગાડી પેટ્રોલથી ચાલે છે કે નહીં? જો સ્થૂળતાથી ઉપચારની વાત કરવી હોય તો ચાલે છે, ઉપચારની વાત કરવી હોય તો ગાડી પેટ્રોલથી ચાલે છે, ગાડી ટાયરથી ચાલે છે, ગાડી સ્ટીયરિંગથી ચાલે છે, ગાડી ડ્રાઈવરથી ચાલે છે, હવે આટલા બધા લોકો એને ચલાવે છે તો એકચ્યુઅલી કોને ચલાવે છે? ખ્યાલ આવે છે? ઘણી જગ્યાએ ટાયર એકદમ પરફેક્ટ છે, આ રાહુલભાઈ એક્ઝામ્પલ આપી દઉં, ટાયર પરફેક્ટ છે તો ગાડી ચાલે છે કે નથી ચાલતી? એનો કઈ પ્રોબ્લેમ છે તો નથી ચાલતી, અચ્છા પેટ્રોલ ભરેલું છે તો ચાલવી જોઈએ કે નહીં? તો બંધ જ ન થાય પેટ્રોલ ભરતી હોય તો, ખ્યાલ આવે? જો પેટ્રોલની ગાડી ચાલતી હોય તો જ્યાં સુધી ટાંકીમાં પેટ્રોલ છે તો ચાલ જ કરવી જોઈએ, ખ્યાલ આવે? જો લૌકિક વ્યવહારમાં આપણે ઘણી જાતના ઔપચારિક સ્ટેટમેન્ટ એકબીજાને કહીએ છીએ, પણ દેટ ડઝન્ટ મીન કે રિયાલિટીમાં કામ કેવી રીતના થાય છે. રિયાલિટીમાં તમે સૂક્ષ્મ દ્રષ્ટિએ જુઓ તો એક સ્ટિયરિંગ છે, એના એ અનંત પરમાણુ હોય, કયા પરમાણુ મેં નક્કી કર્યું કે આ મારે ગાડી સાથે જવાનું છે? સપોઝ ગાડી આગળ લઈ જાય 50 ની સ્પીડ પર અને ઓલો પરમાણુ ત્યાં જ લઈ જાય, તો સપોઝ ગાડી આગળ ગઈ અને ચાર ટાયર ને ખબર જ નથી કે એ તો પાછળ લઈ જાય, તો શું થાય? તો જો આવા તો ના છે ને કોઈ લોજિક ચાલે નહીં, કેમ કે લૌકિક વ્યવહારમાં જેમ કામ થાય છે એમ જ થાય છે. પણ તમે જ્યાં સૂક્ષ્મતાથી એક એક પરમાણુનું પરિણામ જુઓ તો એ પરમાણુનું જે જે જાતમાં એને સંયોગો મળે છે આજુબાજુના, કે સાયન્ટિફિકલી કહીએ તો જે જે જાતના ફોર્સિસ એ પરમાણુ પર લાગુ પડે છે, એ એ જાતનું પરિણામ એનું સ્વતંત્ર થાય છે. સપોઝ ગાડી આગળ ગઈ અને ટાયર જમીન પર છે, તો જે નીચે જે પરમાણુ હતો એને તો બે ફોર્સ લાગુ પડ્યા ને, રોડનું ફ્રિક્શન બી લાગુ પડ્યું અને આ ગાડીનું પુશ બી લાગુ પડ્યું. હવે કોણ નક્કી કરશે એને કઈ ડાયરેક્શનમાં જવાનું? એ પરમાણુ સ્વતંત્ર પોતાની યોગ્યતાથી નક્કી કરે છે. આ ખ્યાલમાં આવે છે? આ સમજાવવા માટે અન્ય ભાવ સમજવો બહુ જરૂરી પડે કે દરેક પરમાણુની દરેક સંઘની એ સમયની પર્યાય પોતાની યોગ્યતાથી સ્વતંત્ર રીતે થાય છે. ચાલો આપણે આટલા એક્ઝામ્પલ અહીંયા જોયા. છાપરામાં વાંચી લઈએ ના, કેમ કે તેમનામાં અન્ય ભાવ છે, એટલે છાપરું અને ભીત એકબીજાના આધારે નથી. દરેકની ભિન્ન ભિન્ન સત્તા હોવાથી બધા પોતપોતાના ક્ષેત્રના આધારે છે. એક પરમાણુની પર્યાય બીજા કોઈના દ્રવ્ય દ્વારા આધારે નથી. હવે બાકીના એક્ઝામ્પલ ને બધું આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આપણે જે એક છેલ્લા અત્યંત ભાવના એક્ઝામ્પલ રહી ગયા છે, ચાર પરિભાષા તો આપણે જોઈ લીધી, ત્રણ ભાવના એક્ઝામ્પલ બી આપણે જોઈ લીધા. હવે જે આ પાછળના ચાર પાંચ પેજીસ છે એ બધા ખાલી એક્ઝામ્પલ જ છે, અલગ અલગ જુદા. આપણે હવે જયારે અત્યંત ભાવના એક્ઝામ્પલ જોશું નેક્સ્ટ ટાઈમ, તો થોડા પાસે આગળ પૂરું કરશું. ચાલો જી વાણી
હે દિનવાણી વાર જી તોરી જપો દિન રહે જ્યોતિ ની શરણા ગ્રહે સો પાવે સુખ છે દિનવાણી કે જ્ઞાન છે સૂજે લોકારો સો વાણી મસ્તક નમો સદા તે સુ બોલો જીનવાણી માતરનો જય.